દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 9/3/87 સમયસર ગાથા 14 ઉપર પ્રવચન સડંગ પ્રવચન નંબર 176.
આત્માના સ્વભાવમાં નથી, તેથી સ્વભાવ સન્મુખ થતા એ પાંચ પ્રકાર દેખાતા નથી, તેથી આત્માનો અનુભવ થઈ શકે છે. એમાં ચાર પ્રકાર વિસ્તાર કર્યો, હવે આજે પાંચમા પ્રકારનો વિસ્તાર કરે છે. જેમ એટલે જેવી રીતે, જળનો એટલે પાણીનો, એ પાણી પદાર્થ છે, એક પાણીની અવસ્થા થાય છે ઉષ્ણ, અને એમાં એક નિમિત્ત છે, એમ ત્રણ પ્રકાર પાણીની વાત કરી. પાણી સ્વભાવે શીતળ, અને અગ્નિના નિમિત્તે એની યોગ્યતા છે તેથી પર્યાયમાં ઉષ્ણતા થાય છે. અગ્નિથી ઉષ્ણતા થઈ નથી, પણ એની અવસ્થાની તત્સમયની યોગ્યતાથી એની પર્યાયમાં વિભાવ પ્રગટ થયો છે. સ્વભાવ તો શીતળ છે, પણ એની અવસ્થામાં અગ્નિના સંબંધે એની અવસ્થા ઉષ્ણ થઈ છે. તે ઉષ્ણતા સાથે સંયુક્ત પણ એટલે સહિત પણ, નિમિત્તથી પાણી સહિત નથી, પણ નૈમિત્તિક પર્યાય જે ઉષ્ણ થઈ એનાથી એક પ્રથમચિત સહિત છે. સર્વથા સહિત નથી, કથનચિત સહિત છે. એટલો શીતળ પાણીની સાથે પર્યાયની ઉષ્ણતાનો સંયોગ સંબંધ થયો છે. સંયોગ સંબંધ થયો છે માટે વિયોગ થઈ શકે છે. જો એની ઉષ્ણતા સાથે શીતળ પાણીનો તાદાત્મ સંબંધ થયો હોય તો કદી કોઈને ઠંડા પાણીનું મળવું થાત નહીં. ન્યાય સમજાય છે કે શીતળ પાણી જોઈએ છે, એની અવસ્થાની યોગ્યતાથી ઉષ્ણતા થઈ છે, અને એમાં નિમિત્ત છે અગ્નિ. અગ્નિથી પાણી સહિત નથી, કેમ કે અગ્નિ તો એક ભિન્ન પદાર્થ છે, પણ અગ્નિના સંબંધથી તત્સમયની એની યોગ્યતાથી ઉષ્ણતા એ વિભાવ ભાવ થયો છે. એ વિકૃત અવસ્થા પાણીની ઉષ્ણ થઈ છે. તે ઉષ્ણ અવસ્થાની સાથે શીતળ પાણીનો સંયોગ સંબંધ થયો છે. જેમ શીતળ પાણીનો શીતળતાની સાથે તાદાત્મ સંબંધ છે, તેમ શીતળ સ્વભાવી પાણીની સાથે એની અવસ્થાનો ઉષ્ણતાનો તાદાત્મ સંબંધ નથી. ડાયો ટળે તેને સંયોગ સંબંધ કહેવામાં આવે, ડાયો ટળે નહીં તેને તાદાત્મ સંબંધ કહેવામાં આવે. જેમ સાકરનો ગળપણની સાથે તાદાત્મ સંબંધ છે ખાંડની સાથે, પણ ખાંડમાં મેલ છે તે કંદોઈ લોકો એને મેલને કાઢી નાખે છે, તો મેલની સાથે ખાંડનો શુગરનો સંયોગ સંબંધ થયો છે. તો સંયોગ છે તો વિયોગ થઈ શકે, પણ એક ખાંડમાંથી એની મીઠાશ કોઈ કાઢી શકતું નથી. જો મીઠાશ કાઢે તો ખાંડ દ્રવ્યનો નાશ થઈ જાય. સ્વભાવ અને સ્વભાવમાં તાદાત્મ હો, ટાયું ટળે નહીં. ખાંડમાંથી ગરપણ ન કાઢી શકાય, ખાંડમાંથી મેલ તો કાઢી શકાય. એમ પાણી સ્વભાવે શીતળ છે, એને દ્રવ્ય કહેવાય, અને એની અવસ્થા વર્તમાનમાં અગ્નિના નિમિત્તે સ્વતંત્રપણે, અગ્નિથી નહીં સ્વતંત્રપણે એની યોગ્યતાથી અવસ્થા ગરમ થઈ છે, એ ગરમ અવસ્થાની સાથે શીતળ પાણીનો સંયોગ સંબંધ થયો છે, પણ તાદાત્મ્ય સંબંધ થતો નથી. કેમ કે ઉષ્ણતાનો અભાવ થઈ અને ઠંડા પાણીની પ્રાપ્તિ બધાને થાય છે. ગરમ પાણી કરે છે, ઠરે છે, એટલે પીવાનું કામ આવે છે. એનો એ પાણી ઠરી જાય, એની પાણી ઠરી જાય એટલે કે એ ઉષ્ણ પર્યાયનો વ્યય અને શીત પર્યાયનો ઉત્પાદ થયા કરે. એમ થતાં થતાં પાણી ઠરી જાય છે. તો કહે છે કે ઉષ્ણતાની સાથે શીતળ પાણીનો સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા ઉષ્ણપણારૂપ સંયુક્તપણું સહિતપણું ભૂતાર્થને સત્યાર્થ છે. અવસ્થાથી જો તો પાણીની અવસ્થા ગરમ થઈ છે, એ પાણીની અવસ્થા ગરમ છે. અત્યારે અહીંયા અગ્નિની અવસ્થા ગરમ ન લેવી. શું કહ્યું? અત્યારે અહીંયા જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું. અહીંયા રાગની સાથે સંયોગ સંબંધ છે એટલું લેવું છે, એમાં ભેદ જ્ઞાન કરવું. જો ભૂતગલ ના જ પીણા હોય તો ભેદ જ્ઞાન કરવાનો એ છે કે એટલે ગુરુદેવ પ્રત્યે કહેતા હતા કે એને ઠીક પડે એ અર્થ કરે એને છૂટ પછી ગુરુદેવ પર આપે ભાઈ ઠીક પડે એમ અર્થ નહીં. પાઠ પ્રમાણે આચાર્ય ભગવાન જ્યાં જે રીતે સમજાવતા હોય એ રીતે જ અર્થ થાય. એ ધારણાનો વિષય નથી આ, કે ધારી રાખ્યું છે માટે અગ્નિના પરિણામ છે એમ નથી, પાણીના પરિણામ વિભાવ છે. હા, ઉષ્ણતારૂપ સંયોગ પણ ઉતાર સત્યા છે, તો પણ આવો સંયોગ સંબંધ એને થયો છે. સંયોગ સંબંધ છે કેમ? એક સ્વભાવ ને વિભાવ, સ્વભાવ ને વિભાવ વચ્ચે સંયોગ સંબંધ હોય. ખાંડ અને મેલ સંયોગ સંબંધ છે, દાદાત્મક સંબંધ નથી. માટે વિભાવ તો ટળી જાય છે. કપડું મેલું થયું, કપડું મેલું થયું તો એની અવસ્થા મેલી થઈ છે. કપડું તો સ્વચ્છ છે પણ જ્યાં ધોવે તો વેલ નીકળી જાય છે અને પાણી કપડું સ્વચ્છ પ્રાપ્ત. એમ તો પણ હવે કે છે કે પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો પાણીની સાથે ઉષ્ણતાનો સંયોગ સંબંધ છે. તો પણ એકાંત શીતળતા રૂપો સર્વથા શીતળતા, એકાંત એટલે સર્વથા શીતળતા. પાણી કથનથી શીતળ ને કથનથી ઉષ્ણ એમ નથી, સ્વભાવ દ્રષ્ટિની મુખ્યતાની વાત ચાલે છે. સ્વભાવમાં સર્વથા છે, એ તો આખા દ્રવ્ય પર્યાયને અનેકાંત પ્રમાણથી જોતો કથનથી. અહીંયા તો અત્યારે નઈ લગાડીને કે છે, નઈનો પ્રયોગ કરે છે. સ્વભાવની સમીપે જઈને જોતા એમ કે છે એકાંત શીતળતા રૂપ જળ સ્વભાવની સમીપ જઈ, જળનો વિભાવ સમીપ નહીં, ત્યાંથી ખસી જવું. ઉષ્ણ પર્યાય ભલે હો એને રજો, એને ગૌણ કરી નાખ, એને લક્ષ્મણ ના લે આવે અને પાણીના શીતળ સ્વભાવ તું તારા જ્ઞાનને દોરી જાય, તારા જ્ઞાનની બાજુ લઈ જાય. તું શીતળ 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 તારે દેખાશે. પાણીમાં ધુવાડા નીકળે ત્યારે પાણી શીતળનું જ્ઞાન થાય, સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી. એમાં આંગળી ગરમ ના આવે, આંગળી મૂકે તો આ તો પાણી ગરમ છે. એ આંગળીથી માપ ન થાય ના, એ જ્ઞાન થી માપ થાય પાણી ના શીતળતા ના. ઇન્દ્રિજ્ઞાન કામ ના લાગે, એ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ થાય. જ્ઞાન જેને પ્રગટ થયું છે એવા જ્ઞાની પોતાના સ્વભાવને જોયે છે, એમ પ્રત્યેક પદાર્થના સ્વભાવને જોયે છે કે પાણી શીતળ છે, તો એનો દોષ નથી. એનો દોષ એક વાર એવું કહ્યું ગુરુદેવ દર્શન કે ગામડામાં ઉઘરાણી છે જતા હતા, પેલા તો પછેડીને બધું હતું ને, પછેડીની છેડે મોતી એક ભાઈ હતું એકદમ ચમકવાળું, અને અંદર દરિયાના મોજા ઉઠે મોતીમાં, સાચા મોતીમાં. શેરે માંગ્યું ખાટલા પાછળો પટેલ પટેલ કે પાણી બ્રાહ્મણને ત્યાંથી મગાવો. પેલા તો એવું હતું ને, હવે તો બધું ચાલે. તે બ્રાહ્મણને ત્યાંથી પાણીનો લોટો મગાવ્યો. પોતે ફેર જોતા હતા ખાટલા ઉપર બેઠીને મોતી. આહા પટેલ, આમાં તો દરિયો ઉછરે છે. અરે દરિયો ઉછરે છે તો પાણી બગાવ્યું શું કામ? આમાં તો સમુદ્ર છે. જો આ મારો એક છેડો છે ને કપડાનો, એમાં પલાળી ગયો તો હું સાચું ભાઈ, એ છેડાથી માપ ના નીકળે, જ્ઞાન થી માપ એ ના નીકળે. પાણીના સ્વભાવને જો તો સર્વથા હો, બ્રહ્માંડમાં કથંચિત હોય, નહીમાં સર્વથા હો. શું પ્રમાણ ને શું નહીં ખ્યાલ ના આવે તો જૈન દર્શન નો આ રસ ખ્યાલમાં ના આવે. તુષાર સિદ્ધિ ઉપાયમાં એક ગાથા છે કે શ્રોતાઓ એનું એ લક્ષણ કષાયની મંદતા, સરળતા વગેરે વગેરે ઘણા ગુણો શ્રોતામાં હોય, પણ એક ગુણ ખાસ જોઈએ. એક નિશ્ચય ને એક બે નહીં નું શું સ્વરૂપ છે એ તો ઓછામાં ઓછું સમજવું જોઈએ, અને સમજી શકાય એવું છે ન સમજાય એવું. ક્યારેક એ છે કે નઈ દ્રષ્ટિથી જોવામાં આવે તો એકાંત શીતળ શીતળ, એ કથનથી શીતળ ને કથનથી એમ નહીં માન ન હોય. નહીં એક ધર્મ ને ગ્રહણ કરે, પ્રમાણ બે ને ગ્રહણ કરે, બે ને ગ્રહણ કરે તો કથનથી એક ને ગ્રહણ કરનારી શુદ્ધ નહીં. એકાંત શીતળ કે પાણી જા દરેક વસ્તુ વેળે વ્યવહારનો નિષેધ કરે ત્યારે પ્રયોજન ની સિદ્ધિ થાય, ત્યારે પેલું પ્રમાણ સમ્યક થઈ જાય. પેલું પ્રમાણ હતું એ સમ્યક થઈ જાય. સમય કે કાન કરો કને કાન, આજે વાત ઘણી નીકળી. તો પણ એકાંત શીતળતા રૂપ જળ સ્વભાવની સમીપ જઈને આહા પાણીના શીતળ સ્વભાવ તરફ તારા જ્ઞાનને દોરી જાય. એના સ્વભાવને જો ને, એના વિભાવને કાંજો, સ્વભાવને જો ને, એ સ્વભાવને વિભાવને જોનારી બે ચક્ષુતારી પાસે છે. વિભાવને જોતા જોતા આનંદ કાઢ્યો, હવે વિભાવને કાનૂન બંધ કરીને સ્વભાવને જવાની આ જુગાડે એમ કે છે. તને દર્શન થશે આત્માના. તો પણ એકાંતિત કરતા જળ સ્વભાવની નજીક જઈને અનુભવ કરતા ઉષ્ણતા સાથે સહેજપણું જૂઠું છે, સહેજપણું સાચું છે અને સહેજપણું જૂઠું છે. સાચું પણ તમે કયો અને જૂઠું પણ તમે કયો, તો હવે એમાં અમારે સાચું શું માનવું? કે નિશ્ચય નહીં નું કથન સાચું યથાર્થ છે, માટે યથાર્થ ને નિશ્ચય કહેવામાં આવે છે. પ્રયોજન ની સ્થિતિ સ્વભાવ ની સમીપે જતા થાય છે અને વ્યવહાર નો નિષેધ કરે છે કે પાણી શીતળ છે અને ઉષ્ણ નથી. ઉષ્ણ પાણી પેલા કહ્યું હતું ને, હવે એ ઉષ્ણ પર્યાય અગ્નિ ની છે એટલે પાણી ની નથી. એ બે તરફ સ્વભાવ જો, પાણી ને સ્વભાવ દીજો અને ઉષ્ણતા ને અગ્નિ ના સ્વભાવ દીજો તો બે જણ જુદા પડી જશે. નિમિત્ત નૈમિત સંબંધ દેખાશે નહીં, કરતા કરતા અભેદ પણ થઈ જશે. બે અહીં શીતળતા ની આને હવે અને એમાં ઉષ્ણતા ની સાથે અગ્નિ ની સાથે થોડીક મહેનત તો કરવી પડે. પણ આ મહેનત એવી છે, બનારસ દાસ એમ કહ્યું છે કે એક સમયની કમાલ કેટલી, એક સમયની કમાલ અનંત કાળ તક ખાઈ જાય. એક સમયનો સત્ય પુરુષાર્થ કરો, સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ એટલે કરવું એમ નહીં, પુરુષાર્થ એટલે આત્મા અકર્તા છે એને અકર્તાને દ્રષ્ટિમાં લેવો એનું નામ પુરુષાર્થ છે. તો કહે છે કે એક સમયની કમાલ, જ્યાં ઉપયોગ બહિર્મુખ હતો એ ઉપયોગ અંતરમાં આવ્યો અને ભગવાન આત્માના દર્શન થયા, સાક્ષાત અનુભવ થયો. એ એક સમયનો અનુભવ થયો એનું નામ સમાય, એનું નામ પ્રતિક્રમણ, એનું નામ પ્રત્યાખ્યાન, એનું નામ આલોચના. એક સમયની સમાય મોક્ષ આપે. તો અમે તો બે ઘણી સમાય કરીએ છીએ, એ વિકલ્પ છે, એ સમાય નથી. એ બે ઘડી સુધી પણ જો પાપના પરિણામ ના આવે અને શુભ ભાવ હો જેટલી વાર એટલી વાર કશાયની મનતાથી શુભ ભાવ થાય, પણ એ સામાયિક નથી. સામ્ય પરિણામને સામાયિક કહેવાય. મોક્ષ રહિત આત્માના સામ્ય પરિણામને પરમાત્મા સામાયિક કહે છે. એ સામાયિકના બે પ્રકાર, નિશ્ચય સામાયિક ને નિશ્ચય સામાયિક હોય એના શુભ ભાવને, બે ઘડીના શુભાવને વ્યવહાર સામાયિક કહેવામાં. વ્યવહાર સામાયિક બંધનું કારણ સંસારનું કારણ, વ્યવહાર સામાયિક સાધકની, અને નિશ્ચય સામાયિક મોક્ષનું કારણ. નવું લાગે કેટલાકને શું થાય, પણ આ તો સર્વજ્ઞ ભગવાને કહેલી વાત, અમે અમારા ઘરની કહેતા નથી. આ બધી વાત સામાયિક પ્રતિકરણ પ્રત્યાખ્યાન શાસ્ત્રમાં બધા પાઠ છે. હો, હા, 2000 વર્ષ પહેલાના તાલપત્ર ઉપરના લખેલા શાસ્ત્રો છે. વનશાસ્ત્ર ધીરેશ્રીમંજીએ વનશાસ્ત્ર વનમાં લખેલા, નગ્ન દિગંબર મુનિ જેને અતિન્દ્રિય આનંદનું નિત્ય ભોજન કરનારા, અતિન્દ્રિય આનંદનું ભોજન કરે છે. હા, એ ભોજન એવું કરે કે એને ભૂખની ઈચ્છા ન થાય 2-4-8 માં. હા, એ ઈચ્છા નિરોધ એને તપ કહેવામાં આવે છે. એ આનંદનો ભોજન કરતા કરતા ઈચ્છા ન થાય ભોજનની, જેમાં રસ લાગ્યો પછી ઈચ્છા થતી. એક દાખલો છે એનો, કાપડમાં કાપડિયાનો ભાઈ કાપડની દુકાન ચાલે અને લગ્ન હરાની ઘરાકી ખૂબ હોય. હા, એને જોઈ દાખલો કે આપતો, આ તો દાખલો વર્ષોથી આપતો, ઠંડી ગયા કે ઘરાની બહુ હોય અને ઘર બાજુમાં હોય, 1 વાગે 2 વાગે ત્યાં સુધી તો ભૈરા હોય, રાહ જોઈ કે હમણાં આવશે હમણાં આવશે. 2 વાગ્યા એટલે બાળકને બોલો કે તારા પપ્પાને બોલાય, એને ભૂખ લાગી છે ને અમારે હજી જમવું બાકી છે. 2 વાગે બાળક જો પપ્પા ચાલો ચાલો જમા થઈ ગયું, મને ભૂખ જ લાગી નથી, જા જા. ભૂખ લાગી નથી કેમ કે 5-10 ઘરા બેઠા હતા અને 200-500 રૂપિયાની કમાણી એને જોઈતી નજરે, ભૂખ નથી લાગી. આ 4 વાગે 5 વાગે એ બધા ઘરા જાય, તે પછી ઘેરે જાય. જ્યાં જેની રુચિ હોય ત્યાં એને થાક લાગે, ભૂખે ન લાગે, ત્રસાય ન લાગે, થાક પણ ન લાગે. એમ આનંદનું ભોજન કરતા કરતા 1-2-3-4 દિવ્યા જાય. એમાં એ વિકલ્પ ઉઠે આહારનો, તો આજુબાજુમાં જઈ અને આહાર લ્યાવે. 24 કલાકમાં 1 વખત આહાર હોવો, 2 વખત 3 વખત મુનિના આહાર ન હોવો, 1 વખત પાણી હોવો, એ જ વખતે પાણી પીએ, એ જ વખતે ઉભા ઉભા આહાર ને પાણી લે, પછી 24 કલાકમાં પાણીનું બિંદુ ન લે. કમાન્ડરમાં હોવો શોચ માટે, 120 ડિગ્રીનો તાપ હોય, ગળું સુકાતું હોય, પાણી ભર્યું હોય, પાણી તો ન લે, પણ પાણીનો વિકલ્પ નથી આવતો, આનંદનું ભોજન કરે છે. આ એ મુનિ દશાની શું વાત કરી, ચાલતા ચાલતા સિદ્ધ છે. નમો લોહે સર્વસાધુ, લોકના વિશે સર્વસાધુને હું નમસ્કાર કરું છું. ધવલમાં તો એવો પાઠ છે, નમો લોહે સૌ ત્રિકાળવર્તી અરિંતાણ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી સિદ્ધાણી, નમો લોહે સૌ ત્રિકાળવર્તી આયર્યાણ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી ઉજ્જૈન, નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાહુન. ત્રણ કાળના, ભૂતના, વર્તમાનના અને ભવિષ્યના થવા વાળા અર્યંતને નમસ્કાર કરું છું, ભલે નિગોદમાં હો. કેટલી જૈન દર્શનની ગુણગ્રાહી પણ વિશાળતા, વ્યક્તિ વ્યક્તિ પૂજા નથી, જૈન દર્શનમાં ગુણ પૂજા છે.
એ અમારા ગામના ભદ્રમુનિ હતા, એ 12 વર્ષ આમાં ગુફામાં જતા
ભોજન કરતા. એને જેમ વેપારીને ભૂખ ન લાગી કાપડિયાને, બાળકને ના પાડી ભૂખ નથી લાગી. ભાઈ આ બધો બને, બનાવ બને છે, સંસારમાં બનાવ બને છે. એ ક્રિકેટ રમતા હોય ને, એમાં રુચિ હોય તો ભૂખ લાગે, અને જોવાવાળા પણ ભૂખારી જતા બેઠારી છે ઢકલા. હા હા, જોજો રુચિ, રુચિ અહીંયા થાક નહીં, રુચિ અહીંયા થાક
નહીં.
એમ આચાર્ય ભગવાન કહે છે કે આનંદના ધૂલતા ધૂલતા વિકલ્પ પૂછો, આત્માના સ્વરૂપનું શાસ્ત્ર લખીને આને સમાય કહેવાય, અને પ્રતિક્રમણ આલોચના. એક એ છે કે એવી રીતે આત્માનો, હવે આત્મા ઉપર ઉતારે છે પાણીની સાથે વાત કરીને, એવી રીતે આત્માનો, આત્મા એટલે કાળી એટલે જ્ઞાય ભાવ, ખ્યાલ રાખે. કર્મ એક નિમિત્ત છે, કર્મના નિમિત્તના સંગે નૈમિત્તિક રાગ થાય છે. એ રાગ ઉદ્ગલના પરિણામ નથી, સ્વભાવથી ભ્રષ્ટ થઈને એ રાગ રૂપે જીવ પરિણમો છે. એ રાગ જીવના પરિણામ છે, પણ જીવનો સ્વભાવ નથી, પણ જીવનો વિભાવ છે. આત્માનો કર્મ જેનું નિમિત્ત છે, એવા મોહના મિથ્યા, મોહ રાગ અને દ્વેષ એ જીવની વિભાવ નૈમિત્તિક અવસ્થા છે. એમાં નિમિત્ત કારણ કર્મનો ઉદય છે. એવા મોહ સાથે રાગ સાથે સહિત પણ અવસ્થાથી જોવામાં આવે, અવસ્થા દ્રષ્ટિથી તો આત્માને રાગનો સંયોગ સંબંધ છે, હજી સિદ્ધ પરમાત્મા થયો નથી. કહે છે કે અવસ્થાથી અનુભવ કરતા સંયોગ પણ ભૂતાર્થ સાચું સત્ય છે, સંયોગ સંબંધ છે. રાગની સાથે તાદાત્મ્ય સંબંધ, જેમ જ્ઞાન અને આત્માને તાદાત્મ્ય સંબંધ છે, એમ રાગ અને આત્માને તાદાત્મ્ય સંબંધ થાય તો કોઈ જીવ સિદ્ધ અવસ્થાને પામે
નહીં.
અથવા જો મિથ્યાત્વની સાથે તાદાત્મ્ય હોય તો કોઈને સમય પ્રસન્ન થઈ શકે નહીં. સંયોગ સંબંધ છે, માટે ટળી જાય છે. સ્વભાવનું અવલંબન લેતા નિમિત્તના લક્ષ્ય રાગ થાય તો આત્માના લક્ષ્ય વિપરાય ન થાય. નિમિત્તના લક્ષ્ય રાગ થાય તો આત્માના લક્ષ્ય વિતરાગ ભાવ થાય તો રાગ કરી જાય. મોહ સાથે સંયુક્ત પણ અવસ્થાથી અનુભવ કરતા સાચું સહિત પણ છે. સંસાર અવસ્થામાં રાગ ને દ્વેષના પરિણામ પરાશ્રી પ્રગટ થાય છે. ગભરાવાની જરૂર નથી, સારા સ્વભાવમાં નથી. સ્વભાવનો અવલંબન લેતા ટળી જશે, રહેશે નહીં. શરીર માંદું પડ્યું, તાવ આવ્યો, ડાક્ટર પાસે ગયો, ડાક્ટર કે 3 દિવસમાં તાવ ઉતરી જશે, ગભરાવાની શું જરૂર છે, ઉતરી જાય, વિભાવ છે એ ટળી જાય. એમ તો પણ આ ભલે પર્યાયમાં એ મોહ હોતો એક સમય પૂરતો છે, મોહ બીજા સમય દ્રષ્ટિ ફેરવતો, દ્રષ્ટિ ફેરીને જો કે મોહ ક્યાં ગયો, દેખાશે નહીં. આ મોહના સ્થાને નિર્મોહ દશા જણાશે, અનુભવ થશે તને, વિતરાગમાં પ્રગટ થશે. તો પણ જે સોચે એકાંત બધું સરોતા જ્ઞાન તો કથનચિત રાગમય ને કથનચિત જ્ઞાનમય એમ નથી, એકાંત સર્વથા સ્વભાવ સ્વભાવ સ્વભાવ. એના સ્વભાવમાં તો જ્ઞાન જ્ઞાન ભેળો છે, એના સ્વભાવમાં રાગ, પર્યાયમાં રાગ હોતો હો, પણ સ્વભાવ તો વિતરાગ ચૈતન્ય પ્રતિમા અંદર બિરાજમાન છે. એકાંત બોધરૂપ જ્ઞાનરૂપ છે એવા જીવ સ્વભાવની સમિતિને જ્ઞાયકની સન્મુખને જોયે તો અનુભવ કરતા સંયુક્તપણું રાગથી સહિત પણ જૂઠું છે. જ્ઞાનથી સહિત પણ જયારે દેખાય છે ત્યારે રાગથી રહીત પણ દેખાઈ જાય છે. જ્ઞાન અભેદ થાય છે આત્મામાં ત્યારે રાગ ટળી જાય છે. જ્ઞાન આત્માને સન્મુખ થયું, ભેદ જ્ઞાન કહ્યું કે આ રાગ વિભાવ છે, મારો સ્વભાવ નથી, હું તો જ્ઞાતા છું. ત્યાં એક જ્ઞાયકની સન્મુખ જ્ઞાન થઈ થાય છે તો અભેદ અનુભૂતિ થાય, ત્યાં એ મોહ ટળી જાય છે. એમ જેમ જેમ ગુણસ્થાન વધતું જાય તેમ તેમ પેલા મિથ્યા તો ટળે, પછી અવરત કસાય ટળે, પછી યોગ ટળે, કસાય ટળે, પછી ચાર પ્રકારના આશ્રમ જેમ જેમ આત્મા વિજ્ઞાનગન સ્વભાવ થતો જાય છે તેમ તેમ તે આત્મા આશ્રમથી નિવૃત્તે છે, એવા સ્ટેજ આવે છે. ત્રિકાળી જ્ઞાન હો, સહજ જ્ઞાન, સહજ જ્ઞાન ત્રિકાળ સ્વભાવ જો આ 14 ગાથા પૂરી થઈ, હવે 15મી ગાથા લેવી છે. 15મી એટલે ભાવાર્થ ને શ્લોકો ને બધું નથી લેતા, વધારે ગાથાઓનો સ્વાધ્યાય થઈ જાય, થોડા દિવસોમાં વધારે ગાથાઓનો સ્વાધ્યાય થાય, એટલા માટે ભાવાર્થ ને શ્લોકોમાં ટીકાઓ બધું આવી જાય છે. એટલે બીજી ગાથા છતાં કોઈને સ્પેશિયલ કોઈ કળસ લેવાનો ભાવ થાય તો કહેજો, આપણે લેશું. 15મી ગાથા એકદમ પ્રયોગની છે.
તારીખ 9/3/87 ને સોમવારનો પૂજ્ય ભાઈનો બાકીનો પ્રવચન અહીંથી શરૂ થાય.
પ્રગટ છે જ્ઞાન, ઉપયોગમાં ઉપયોગ છે. આ ઉપયોગ પ્રગટ છે, એ સામાન્ય ઉપયોગ લેવો, વિદ્યા જ્ઞાન સમય જ્ઞાન વિશેષણ નહીં લગાડવો. એ વાત સુંદરામાં કરે છે પ્રયોગની, કેવી રીતે આત્મા અજ્ઞાની બની જાય છે અને કેવી રીતે અજ્ઞાન ટળી જાય છે, એ બે વાત આમાં. જો પસદી અપાણમ અબદ કુઠમ અણલમ વિશેષમ અપદેશ સંત મજમ પસદી જીન શાસનમ સૌ. હા હા, જેને આત્મા જાણ્યો એને જીન શાસન. હા હા હા, એક ભગવાન આત્માનો જે અનુભવ કર્યો સકળ જીન શાસન ભણી લીધો. કેમ કે જીન શાસનમાં પણ આ શુદ્ધ આત્મા ઉપાધી છે એમ કહેવામાં આવ્યું છે. દિવ્યધ્વની ઉપાધિ છે એટલે દિવ્યધ્વનિમાં કહેલો ભગવાન આત્મા ઉપાધિ કળષ્ટિકામાં લીધું છે. એનો હરિગીત અભદ સ્પષ્ટ અનુભૂતિ કરવાનું પ્રમાણ છે. જીન શાસનમાં તમે તમારા શુદ્ધાત્માનો અનુભવ કરો. જાપાનમાં એક શોધક હતો, એને પણ એ કાઢ્યું જાપાનમાં. ગુરુદેવ કહેતા હતા એને વાંચતા 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 કાઢ્યું કે આ જીન શાસન, એ તો આત્માનો અનુભવ કરવાનું કહે જીન શાસન. અન્ય મતીએ કાઢ્યું આ કે શુભાવથી ધર્મ થાય, એ કે ના શુભાવથી ધર્મ ન થાય, આત્માનો અનુભવથી ધર્મ થાય. ફરમાન છે સર્વજ્ઞ ભગવાનનું ફરમાન. અકબર બાદશાહના ફરમાન નીકળતા એ સર્વજ્ઞ ભગવાનનું ફરમાન છે કે પુણ્યપાપથી લક્ષ છોડી, આત્મબુદ્ધિ છોડી અને તારા જ્ઞાનાનંદ પરમાત્માનું લક્ષ કર, અનુભવ કર. એને જીન શાસન કહેવામાં, વિતરાગ શાસન કહેવામાં આવે છે. વિતરાગ ભાવ પ્રગટ થાય ને એનું નામ જ જીન શાસન. જીન શાસન મંદિરમાં ને સ્વાધ્યાય મંદિરમાં રહેતું નથી. જીન શાસન આત્માને આશરે જે નિશ્ચય રત્નત્રયના પરિણામ વિતરાગ ભાવ પ્રગટ થયા એનું નામ જીન શાસન છે. જીન શાસન પથ્થરમાં નથી, મંદિરમાં નથી, વિકલ્પમાં નથી, ઇન્દ્રિય જ્ઞાનમાં નથી, શાસ્ત્ર જ્ઞાનમાં જીન શાસન નથી. એ કેસે આવમાં છે એની ટીકા. જે આ અબદ્ધ સ્પષ્ટ એટલે કર્મથી બનતી રહી, અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ, એક શુદ્ધ આત્માનો અનુભવ, તે નિશ્ચયથી ખરેખર સમર્થ જીન સાધનની અનુભૂતિ છે. જેને એક આત્માનો અનુભવ કર્યો એને જીન સાધન જાણી લીધું. આ જીન સાધન બારંગ ભણવાની જેને અટક રહેતી નથી, કેમ કે બારંગમાં પણ આત્માનો અનુભવ કરવાનું પ્રમાણ હતું. આ તો સમયસર એટલે શુદ્ધાત્માને બતાવનાર હથેળીમાં હોવ, હથેળીમાં બતાવે, પણ રુચિની આંખ ઉઘાડે તો દેખાય, રુચિની આંખ બંધ હોય તો દેખાય નહીં. આ અહીંથી તો દેખાયો છે જ નહીં, આ તો ઇન્દ્રિય જ્ઞાન છે. એવા આત્માની અનુભૂતિ તે નિશ્ચયથી સમસ્ત જીન સાધનની વિતરાગતાની અનુભૂતિ છે. કારણ કે હવે કારણ આપે છે કે આત્માનો અનુભવ થયો એમાં આખું જીન સાધન કે હા સાંભળ. કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે જ્ઞાન જ છે, આત્મા જ છે. શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. આ શુદ્ધ જ્ઞાન એક સમયની અતિદ્ર જ્ઞાનની સ્વભાવ સન્મુખ થયેલી જે અવસ્થા, જે આત્માથી કથનચિત અભેદ થાય છે, એવા જે શુદ્ધ જ્ઞાનના પરિણામ, ભાવશુદ્ધ જ્ઞાનના પરિણામ, એમાં દ્રવ્ય શુદ્ધની ઉપાધિ કાઢી નાખો તો એકલું જ્ઞાન જ છે. શુદ્ધની ઉપાધિને બાદ કરો તો એકલી જ્ઞપ્તિ જે છે, એ જ્ઞપ્તિ દ્વારા આત્માનો અનુભવ થાય છે.
દ્રવ્યશુદ્ધની
ઉપાધિ નીકળી જાય છે અને ભાવશુદ્ધમાં આત્મા આવી જાય છે તો એને ભાવશુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. વિકલ્પને દ્રવ્યશુદ્ધ કહેવાય, ઇન્દ્રિય જ્ઞાનને પણ દ્રવ્યશુદ્ધ કહેવાય અને એના નિમિત્તે શાસ્ત્રને પણ દ્રવ્યશુદ્ધ
કહેવાય.
એક દ્રવ્યશુદ્ધ નિમિત્ત રૂપે છે અને બીજું દ્રવ્યશુદ્ધ નૈમિત્ત રૂપે છે અને ત્રીજું ભાવશુદ્ધ આપણું સન્મુખ છે. એ ખરેખર એમાં અનુભવ થાય છે. નિમિત્તમાં ન થાય ને નૈમિત્તિકમાં પણ ન થાય, સ્વાભાવિક જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય. એને ભાવશુદ્ધ જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, સ્વાનુભવ જ્ઞાન કહેવામાં આવે છે. એ આત્મસન્મુખ થયેલું જ્ઞાન છે. આત્માને પ્રસિદ્ધ કરે છે જ્ઞાન, જે જ્ઞાન શાસ્ત્રને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન નથી. દિવ્યવાણી ભૂતગલની અવસ્થા છે, એને જાણનારું જ્ઞાન. આહા, એના સંબંધ વાળું જ્ઞાન એટલે જ્ઞેય. એ જ્ઞેય રૂપ આત્મા એનો અનુભવ કરે છે. આવશે હમણાં બહુ સરસ વાત આવવાની છે, પંદરમી ગાથામાં સરસ વાત આવવાની છે, પણ અમારા શશીભાઈ વ્યા જવાના છે. બોલો. કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા છે, તેથી ભાવશુદ્ધ જ્ઞાન આત્મા છે. અતિન્દ્રિય જ્ઞાન જે છે ને, જે જ્ઞાનમાં આનંદનું વેદન આવ્યું એમાં અપૂરતા નથી. સિદ્ધ પરમાત્મા જેમાં આનંદ વેદે છે એમ સાધક આત્મા શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરે છે ત્યારે આનંદનું વેદન આવે છે. માત્રામાં ફેર છે, સિદ્ધ પરમાત્મા અને સાધકની માત્રામાં ફેર છે. સાકરનો સ્વાદ અને સેકરીનનો સ્વાદ છે બે ગણપણ, પણ આના કરતાં 550 ગણી સેકરીન હોય સ્વાદ ગણપણનો. એમ આત્મસન્મુખ થયેલું જ્ઞાન, આ એક કષાયનો અભાવ થયો એટલી વિતરાગતા પ્રગટ થઈ તો એટલો આનંદ એને પ્રગટ થાય છે. તો સુજ્ઞાન પોતે આત્મા જ છે, પર્યાય નહીં. પર્યાય નહીં દેખીશમાં, પર્યાય દેખાશે તો આત્મા નહીં દેખાય. સુજ્ઞાન એ વાત કરી અમે, પણ સુજ્ઞાન અભેદ નહીં તો આત્મા જ છે. જો શુદ્ધ જ્ઞાન પોતે પોતે પર્યાય છે, પોતે આત્મા જ છે. આત્મા છે એમ ના લખું, આત્મા જ છે. અનુભવના કાળે દ્રવ્યને પર્યાયનો ભેદ દેખાતો નથી. તેથી જ્ઞાનની અનુભૂતિ, જ્ઞાનનો અનુભવ થયો. રાગાનુભૂતિ અનંતકાળથી હતી, રાગનો અનુભવ અનંતકાળથી, અજ્ઞાનનો અનુભવ રાગનો અનુભવ હતો, એ જ્ઞાનનો અનુભવ થયો. રાગાનુભૂતિ સંસાર ને જ્ઞાનાનુભૂતિ મોક્ષમાં. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. આત્માનો અનુભવ કહો કે જ્ઞાનનો અનુભવ કહો, એક જ છે. જ્ઞાન અને આત્મા જુદા નથી. સાકરનો અનુભવ કહો કે ગળપણનો અનુભવ કહો, ગળપણનો અનુભવ તે સાકરનો અનુભવ, અને સાકરનો અનુભવ તે ગળપણ ને સાકર અભેદ છે. ના ભેદે ભેદ, વસ્તુ તો એક છે. પરંતુ હવે હવે સૂક્ષ્મ આવે છે, હવે થોડું સૂક્ષ્મ આવે છે. અત્યાર સુધી તો આત્માનો અનુભવ જે જ્ઞાનમાં થયો એ જ્ઞાનને આત્મા કહેવાય. જ્ઞાન કહો કે આત્મા કહો એક જ વાત છે. હવે એ અનુભવ કેમ થાય આત્માનો એની વાત કરે છે. પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ પ્રગટપણ અને વિશેષ નિરાકાર જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે, જ્ઞેય માત્રનો અનુભવ અનંતકાળથી છે. હવે જ્ઞેય માત્રનો અનુભવ છૂટે છે અને જ્ઞાન માત્રનો અનુભવ આવે છે. એ કેવી રીતે જ્ઞેય માત્રનો અનુભવ છૂટે અને કેવી રીતે જ્ઞાન માત્રનો અનુભવ થાય એ વાત કરે છે. કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે જે જ્ઞાનમાં આત્માનો સંબંધ થાય અને જે જ્ઞાન જ્ઞેયનો સંબંધ છોડી દે. આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. અનુજ્ઞાન થયું, અનુજ્ઞાન થયું, અનુજ્ઞાન થયું. એ અનુજ્ઞાન, અનુજ્ઞાન, અનુજ્ઞાન એ જ્ઞાન છે. જ્ઞેયના સંબંધ વાળું જે જ્ઞાન, એવું જે જ્ઞાન એટલે કે જે જ્ઞેય, એનો સ્વાદ અનાદિકાળથી જીવ લે છે. ભાવ નિરીક્ષણ જ્ઞાન નો સ્વાદ લે છે જીવ. જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન શું કહ્યું? આ જણાય છે, હે, આ જણાય છે. તો આ તો નિમિત્ત છે, આ તો નિમિત્ત છે. પણ આને જાણનારું જે જ્ઞાન એ મારું, આને જાણનારું જ્ઞાન તે અજ્ઞાન છે. કેમ કે જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન એ જે જ્ઞાન છે એ જ્ઞેય છે. એ જ્ઞેય લુપ્ત એવા ખંડ જ્ઞાનનો, અંશ જ્ઞાનનો, અનેકાકાર જ્ઞાનનો, ભેદરૂપ જ્ઞાનનો અનુભવ કરે છે, એ અજ્ઞાન છે. પણ એ જયારે સમય આવે છે અનુભવનો, ત્યારે જ્ઞેયથી જ્ઞાન વિમુખ થાય છે. જ્ઞેયથી વ્યાવર્ત થઈ જાય છે, પાછું ફરે છે. જ્ઞેય તરફનું જે જ્ઞાન હતું, જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન આવિર્ભાવ થતું હતું, પ્રગટ થતું હતું. અને જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન જ્યારે પ્રગટ થતું હતું, ત્યારે આત્માના સંબંધવાળું જ્ઞાન પ્રગટ નહોતું થતું. એટલે સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થતો હતો અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો એટલે અજ્ઞાનનો આવિર્ભાવ થતો હતો, અજ્ઞાન ઊભું થતું હતું. એ જ્ઞાન પરને જાણતું નથી, એનો નિષેધ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થવાનો નથી. લીલા ચશ્માથી લીલો દેખાય છે, પીળા ચશ્માથી મને પીળું દેખાય છે. ભાઈ એ જ્ઞાન નહીં, એ જ્ઞાન નહીં, એ જ્ઞાન જુદું છે. જ્ઞેયના સંબંધ વાળું જે જ્ઞાન, એનો આવિર્ભાવ અનંત કાળથી જીવને થઈ ગયું. આને જાણો, આ જણાય છે, આ જણાય છે. ગરીબમાં ટાળું, ગરીબમાં વાર. જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન, એ જ્ઞેયના સંબંધથી રહિત જ્ઞાન અને આત્માના સંબંધ વાળું જ્ઞાન એનો પ્રગટ થાય છે. એને ધર્મ દશા કહેવામાં આવે છે. મોટર જણાય છે, પંખા જણાય છે, આ પંદરમી ગાંઠા જણાય છે. આ દ્રવ્ય સુખના સંબંધવાળું જે જ્ઞાન છે, અજ્ઞાન છે, જ્ઞાન નથી. છોડી દે એને જાણવાનું તો હા હા, પણ દ્રવ્ય સુખ ને જાણવાનું છોડી દઉં કે હા છોડને એક વાર જોર તો કરો, પણ દબાવો. પ્રભુ આ તો મોક્ષ નો માર્ગ કેમ પ્રગટ થાય એની વાત ચાલે છે, કે જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. સમય સમય જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન મોક્ષ માર્ગ પ્રકાશમાં તો જ્ઞાન સુધી વાત લીધી કે દ્રવ્યલિંગી મુનિ રાજપાટ છોડી જંગલમાં જઈ આ ધ્યાનમાં મગ્ન છે. નગ્ન નથી ગમત નહીં, પાંચ મહાવ્રતનું નિરતિચાર પાલન કરે છે, 28 કુળનું પાલન કરે છે. ઉભા ઉભા એક વખત આવીએ અને સમ્યક જ્ઞાન અર્થે બધી પ્રવૃત્તિ કરે છે. જ્ઞાન પ્રગટ કેમ થાય, બીજો હેતુ કાંઈ નથી. પછી આ છ દ્રવ્યો ભગવાને કહ્યા છે ને, એને જાણું છું, ત્યાંથી ખસી ગયો, ત્યાંથી પણ છ દ્રવ્ય જેમાં જણાય ને ઈ જ્ઞાન ને હું જાણું છું. હા, અજ્ઞાન થી જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન આવિર્ભાવ કર્યું અને આત્માના સંબંધ વાળું જ્ઞાન તિરોભાવ કરે સમય સમય, એ અજ્ઞાન છે.